40 ગાથા 40 કર્મ કારણે બહુ ભમે રચે જગત બહુવિધ ત્રિવિધ લિંગ યુત નિશ્ચય તે પરમાત્મ સિદ્ધ. જે આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મરૂપ કારણે પામીને અનેક પ્રકારના જગત એટલે ત્રસ સ્થાવર આદિ પર્યાવરણ ઉત્પન્ન કરે છે એટલે કર્મ નિમિત્તે ત્રસ આદિ અનેક અવસ્થાઓ ધારણ કરે છે તથા સ્ત્રીલિંગ પુલિંગ અને નપુસંગલિંગ એમ ત્રણ લિંગોને પણ પામે છે તે જ નિશ્ચયથી પરમાત્મા છે. અશુદ્ધ રૂપે પરિણમેલો આત્મા જગતમાં ભટક્યા કરે છે માટે જગતનો કર્તા કહેવાય છે અને જ્યારે શુદ્ધ રૂપે પરિણમે છે ત્યારે વિભાવનો ક્ષય કરતો હોવાથી હર્તા બને છે. આ જીવ જ જ્ઞાન અજ્ઞાન દશાથી કર્તા હર્તા બને છે. હરિહરાદિ કોઈ કર્તા હર્તા નથી. પૂર્વે જે આત્મા કહેવામાં આવ્યો છે તે જ શુદ્ધ દ્રવ્યાથી નહીંથી શુદ્ધ છે. તો પણ અનાદિ પરંપરાથી આવેલા જ્ઞાનાવરણ આદિ કર્મબંધથી આચ્છાદિત હોવાને લીધે વિતરાગ નિર્વિકલ્પ સહજ આનંદ એક રૂપ સુખના સ્વાદને ન પામતો હોવાથી વ્યવહાર નહીંથી તે ત્રસ્ત થાય છે સ્થાવર થાય છે તથા કર્મના કારણે સ્ત્રી પુરુષ તથા નપુંસકલિંગને પણ ધારણ કરે છે. તે કારણથી આત્મા જ જગતનો કર્તા કહેવાય છે. કોઈ પણ અન્ય કલ્પિત પરમાત્મા જગતનો કર્તા નથી. જ્યારે આ આત્મા નિર્વિકલ્પ સમાધિ વડે રાગાદિ વિકલ્પો જાળનો ત્યાગ ક્ષય કરે છે તે સમયે ઉપાદેયભૂત મોક્ષ સુખનો સાધક હોવાથી આત્મા ઉપાદેય બને છે. પરમાત્માના કેવળ જ્ઞાનરૂપ પ્રકાશમાં જગત વસે છે અને જગતમાં તે રહે છે તો પણ તે જગતરૂપ નથી એમ પ્રતિપાદન કરે છે. કર્મને કારણે આત્મા ત્રણેયમાં ત્રસ્ત થવાના પર્યાયમાં પ્રતિક્રિયા કરે છે. એની અવસ્થા જુદી જુદી ધારણ કરે છે સ્ત્રીલિંગ પુરુષલિંગ નપુંસિંગ ને શુદ્ધ નિશ્ચય નથી. જો પરમાત્મા અશુદ્ધ રૂપે પરિણમે તો એ આત્મા જગતનો ભટક એ જગતનો કરતા કરતા કહેવાય છે. જગતનો કરતા કોણ છે તો પોતે જ છે જગતનો કરતા. કારણ કે અશુદ્ધ રૂપે પરિણમે આત્મા જગતનો ભટક એટલે જગતનો કરતા કહેવાય છે. શુદ્ધ રૂપે પરિણમે ત્યારે વિભાવનો ક્ષય હોવાથી હરતા બને છે. જ્ઞાન અજ્ઞાન દશાથી કરતા હતા બને છે. હરિહરથી કોઈ કરતા હતા અને જગતનો કરતા હતા બીજો કોઈ નથી. આત્મા પોતે જ પોતાના સ્વભાવ પ્રમાણે વિભાવમાં સ્વભાવમાં હોય એ પ્રમાણે કરતા હતા થાય છે. વ્યવહાર નહીંથી ત્રસ્ત સ્થાવર થાય છે કર્મના કારણે સ્ત્રી પુરુષ નપુંસકલિંગને ધારણ કરશે તે કારણથી આત્મા જ જગતનો કરતા કહેવાય છે. કોઈ પણ અન્ય કલ્પિત પરમાત્મા જગતનો કરતા છે જ નહીં. નિર્વિકલ્પ સમાધિ વડે રાગાદિ વિકલ્પ જાળનો ક્ષય કરે અને સમય ઉપાધિભૂત મોક્ષ સુખનો સાધક હોવાથી આત્મા ઉપાધિ બને છે. પરમાત્માના કેવળ જ્ઞાનરૂપ પ્રકાશમાં જગત વસે છે અને જગતમાં તે રહે છે તો પણ તે જગતરૂપ નથી એમ પ્રતિબંધ થાય છે. આત્મા જગતરૂપ નથી.
શું કહ્યું ગાથા 40માં? શેનો?
જગત.
આત્મા જગતનો કરતા કોણ? આત્મા. કયો આત્મા? અશુદ્ધ. આખી જે માન્યતા છે એમાં કેટલો ફરક છે. એક બાજુ જગતનો કરતા ઈશ્વર કહેવામાં આવે છે ત્યારે જૈન મત કે છે ઈશ્વર એ તો શુદ્ધ સ્વભાવ છે, અશુદ્ધ નહીં. ઈશ્વર એટલે શુદ્ધ. તો શુદ્ધ સ્વભાવ છે ઈશ્વરનો એ જગતનો કરતા નથી. પણ જગતનો કરતા કોણ? અશુદ્ધ આત્મા. અશુદ્ધ આત્મા એટલે શેનાથી અશુદ્ધ? કર્મથી આવૃત, અનંત પ્રકારના કર્મથી ઘેરાયેલો, કર્મથી અવરાયેલો, જેનું સ્વરૂપ કર્મથી આચ્છાદિત છે એવો અશુદ્ધ આત્મા કર્મને કારણે શું કરે છે? જગતમાં ભમે છે. જુદા જુદા ગતિ ધારણ કરે, જુદી જુદી યોનિ ધારણ કરે, જુદા જુદા લિંગ ધારણ કરે. તો આ બધું જગત છે. એ જગતની અંદર આ બધા અશુદ્ધ આત્માઓ છે. આપણે પણ અત્યારે જે સમુદાય છે એ શું છે? આ જ બધા શુદ્ધ હોય તો રૂપી હોય જ નહીં, રૂપી હોય જ નહીં, પછી એનું સ્થાન તો લોકમાં હોય જ નહીં, લોકાગ્રહ હોય, અને એ તો અશરીરી અવસ્થામાં હોય. તો જેટલું જેટલું રૂપી જગત છે, દ્રશ્ય જગત છે, એ શું છે? અશુદ્ધ આત્માઓનું કોઈ ને કોઈ પ્રકારનું સ્વરૂપ છે. એ સ્થળ સ્થાવરના રૂપમાં છે, ત્રસના રૂપમાં છે, સ્ત્રી પુરુષ નપુંસકના લિંગના રૂપમાં છે, અનેક પ્રકારના પછી ભેદ જગતમાં દેખાય છે. જાતિના ભેદ, યોનિના ભેદ, વર્ણના ભેદ, આ બધા ભેદ છે. એ શેને કારણે? આ બધી જ આત્માની અવસ્થાઓ છે. જગત છે, એ જગત જે આપણને સજીવ જગત જોવા મળે છે, સજીવ જગત, એ સજીવ જગત જીવોનો જ સમૂહ છે, અનંત જીવોનો. પરંતુ પોતાના કર્મને આધીન એ જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરીને રહે છે. એ અવસ્થાઓ ગતિનો ભેદ છે, યોનિનો ભેદ છે, વર્ણનો ભેદ છે, જાતિનો ભેદ છે, કુળનો ભેદ છે, ભાષા ભેદ છે. જેટલા જેટલા ભેદ કરવા હોય તો ભેદ અનંત છે, તત્વ એક જ છે. અને એ ક્યાં સુધી ભેદના રૂપમાં છે? અશુદ્ધ. જ્યાં સુધી એક પણ કર્મ એને લાગેલું છે એના શુદ્ધ સ્વરૂપને, ત્યાં સુધી એ કોઈને કોઈ પ્રકારના રૂપમાં છે. પછી સ્થાવરમાં હોય, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ કે આકાશ, કે ત્રસના રૂપમાં હોય, વનસ્પતિ, પશુ, પક્ષી, જળચર, સ્થળચર, નભચર, કે મનુષ્યના રૂપમાં હોય, નારકના રૂપમાં હોય, દેવના રૂપમાં હોય, પછી આ દેવલોક કે તે દેવલોક, આ નારકી કે તે નારકી, મનુષ્યની અંદર આ આ લોક કે પેલો લોક, મહાવિદેહ ક્ષેત્ર કે ભરત ક્ષેત્ર, જંબુદ્વીપ કે આદિપ, જ્યાં કયો અહીંયા, આ બધું જ જે દેખાય છે, આખું જગત જે જણાય છે, એ જગત શું છે? અશુદ્ધ આત્માઓનું ફરતું સ્વરૂપ છે, પરિભ્રમણ કરતું સ્વરૂપ છે. એ પરિભ્રમણ કરે છે, ભટક્યા કરે છે. આ જગત છે એ આત્માઓના ભટકાવનું રૂપ છે. એટલે તત્વજ્ઞાનીઓએ એક અર્થમાં એને માયા કીધી. માયા એટલે જે દેખાય છે તે નથી, જે આપણને જણાય છે તે નથી, કારણ કે એ બદલાઈ જતા માર નથી. જેવું એનું એક કર્મથી એનું કર્મ સમાપ્ત થયું તો એ રૂપ તો એનું ગયું. આજે આપણું રૂપ છે એ કર્મને આધીન છે. હવે જેવું એ કર્મ ગયું એટલે આપણે તો ગયા, પણ આપણે ગયા નથી, બીજા રૂપમાં આવીએ. તિરેચના રૂપમાં જાય, યોનિ નારકીના રૂપમાં જાય, દેવના ગમે ત્યાં જઈએ, પરંતુ જે છે તે એનું સાચું સ્વરૂપ નથી, એને કહેવાય માયા. વેદાંતમાં કહ્યું આખું જગત માયા છે, આખું જગત માયા છે, જે દેખાય છે તે નથી. વિચાર ના છે તો ખરું જ, પણ જડ છે એવું નહીં, એમ અસ્તિત્વ ખરું, પણ એનું તાત્વિક રૂપ જે દેખાય છે એ નહીં, એનું ભ્રમિત રૂપ, મિથ્યા રૂપ, અસત રૂપ. પણ આખું જગત જે છે એટલે બીજી અપેક્ષા એ પછી છું કે આ સંપૂર્ણ આત્મા જો પરમાત્મા હોય તો પરમાત્મા ક્યાં છે? તો કે આ જગતમાં છે, પરમાત્મા જ છે. આપણે સચરાચર જગત પરમાત્મામય છે, માટે જગત આખું પરમા, માટે જગતની પૂજા કર એટલે કોઈ જીવની વિરાધના ન કર. કોઈ જીવનો અપરાધ ન કર, કોઈ જીવની આસાતના ન કર. કારણ કે બધી જગ્યાએ તું જે બધી જગ્યાએ જુએ છે એ શું છે? પ્રભુશ્રીએ ને પૂછ્યું કૃપાળુ દેવે કે મુનિશ્રી હમણાં શું ચાલે છે? તો કે અમે તો ચારે તરફ જોઈએ છીએ, ભ્રમ છે. શું ભ્રમ છે? બધો છે ભ્રમ છે. કૃપાળુ દેવે એને જુદી દ્રષ્ટિ આપી. શું કીધું? ભ્રમ જુઓ, ભ્રમ છે એમને જુઓ, બ્રહ્મ છે જુઓ. અરે જગતના જીવો, અનંત જીવો જુદા જુદા રૂપે આ જગત રૂપે છે, પણ એ તો બધા આત્માઓ છે. આ બધા કર્મથી અવરાયેલ, આ બધા અશુદ્ધ આત્માઓ છે. આ બધા સ્વરૂપ કેવું છે? અશુદ્ધ આત્માઓ. માટે જગતની અંદર, સચરાચરની અંદર જીવ વ્યાપ્ત છે. આ એક અપેક્ષા, એ તત્વજ્ઞાનને સમજવું હોય, જુદા જુદા દર્શનોની અંદર સામંજસ્ય, સમન્વય, સમદ્રષ્ટિ લાવવી હોય તો તત્વની રીતે વિચારણા કરવામાં આવે તો આ બધા રહસ્યો જીવને લક્ષ્યગત થાય. કે ભાઈ આખું જગત છે એ ચૈતન્યમય છે, પણ બધું જ દેખાય છે. આ દેખાય છે એ એનું રૂપી સ્વરૂપ, આપણે પણ દેખાઈએ છીએ, છતાં હું તો અરૂપી છું, દેખાવ તો છું ને. તો દેખાય છે તો દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય. એમ આખું જગત આ જળ છે, રૂપી છે અને દ્રશ્ય છે. માટે એ માયા છે, માટે એ ભ્રમ છે. છે બધા આત્માઓનું સ્વરૂપ, પણ કેવા આત્માઓનું સ્વરૂપ? અશુદ્ધ. અરૂપી અશુદ્ધ આત્માઓ રૂપી એવું સ્વરૂપ ધારણ કરીને, કોઈ વાયુ રૂપે છે, કોઈ અગ્નિ રૂપે છે, કોઈ પાણી રૂપે છે, કોઈ વનસ્પતિ રૂપે છે, કોઈ પશુ પક્ષી રૂપે છે, કોઈ દેવ તિર્યંચ રૂપે છે, નારક રૂપે છે, આખું વિશ્વ, સકળ વિશ્વ એ અશુદ્ધ આત્માઓનું પરિભ્રમણ કરતું આ ક્ષેત્ર છે. તો હવે એ જગતની અંદર તારે કોઈ પણ જીવની બને ત્યાં સુધી વિરાધના થવી જોઈએ. અને 18 પાપસ્થાનો એટલા માટે કહ્યા છે કે દરેક જીવને કોઈને કોઈ પ્રકારનો પ્રાણ રહેલો છે. જીવની હિંસા એટલે આત્માની હિંસા કદાપી થતી નથી, થઈ શકે નહીં. તો જૈન દર્શનમાં અહિંસાની વાત શેને લઈને કહેવામાં આવી છે? પ્રાણને. કે આ બધા જીવો પ્રાણને લઈને જીવે છે. પ્રાણની હત્યા એટલે એની હત્યા થઈ, કેમ કે એના જીવનનો આધાર શું છે? પ્રાણ. એને પ્રાણથી રહિત કરો તો એ આત્મા તો ગમે ત્યાં પાછો જશે, કેમ કે અરૂપી છે, એને તમે મારી શકતા નથી. પણ પ્રાણને હણી શકો છો. મન વચન કાયા એ પ્રાણ છે, શ્વાસોશ્વાસ એ પ્રાણ છે, ઇન્દ્રિય બળ, કાય બળ, મનોબળ, આ બધા પ્રાણ છે. 5 ઇન્દ્રિયો એ પ્રાણ, 10 પ્રાણથી આ યુક્ત શરીર છે. કોઈને ઓછા હોય, કોઈને વધારે હોય. તો એવું જે આજે છે પ્રાણ, એ જીવોનું અસ્તિત્વ પ્રાણ ઉપર આધારિત છે. પણ પ્રાણ એ આત્મા નથી, મનુભાઈ, પ્રાણ એ આત્મા નથી. બસ એનો પ્રાણ ગયો, આત્મા નથી જતો. એ તો આપણે માનીએ છીએ પાછા કે એ નથી મરતો. પછી તો એ મરી ગયો તો પછી એની શું શાંતિ કરવાની? એને શાંતિ મળે એ પરમાત્મા તું તારી પાસે આવ્યો છે એને સાચી શાંતિ. કોણ આવ્યો તારી પાસે? આ મરી ગયો નથી આવ્યો. જે અંદર તત્વ છે, ચિરંજીવ છે, શાશ્વત છે, એ તારી પાસે આવ્યો છે. અથવા એ ક્યાંય છે, એ જ્યાં હો ત્યાં એને શાંતિ મળો. તો એને બીજું કોઈ ને કોઈ પ્રાણ ધારણ કર્યા છે. એ તિર્યંજ સ્વરૂપે હોય, એ નારકી સ્વરૂપે હોય, કે એ કોઈ પણ પ્રકારની યોનિની અંદર કોઈ પણ ગતિના, પણ દેહ ધારણ કર્યા વિના તો એ જ્યાં સુધી એ જીવાત્મા મુક્ત થયો નથી ત્યાં સુધી પ્રાણ વિના રહી શકે નહીં. એ પ્રાણ જ દેહ છે, એ પ્રાણનું સ્વરૂપ છે. તો સમજવાનું એ છે કે આ જુદી જુદી દાર્શનિક માન્યતાઓની અંદર સામ્યતા શું છે, જો તત્વો પકડાય તો, નહીં તો જીવ ભેદમાં વયો જાય. એટલે 214મો પત્ર ફરીથી યાદ કરો, અભેદ દશા આવ્યા વિના જ્યાં સુધી આ જીવ જગતનો રચના જીવે છે બંધાય છે. જગતની રચના અભેદ છે, આ બધું જ પ્રાણ તત્વ અભેદ છે, માત્ર એનું દ્રશ્ય સ્વરૂપ જુદું છે. અશુદ્ધ જીવો છે પણ બધાની અશુદ્ધિ જુદી જુદી છે. એટલે અશુદ્ધની અંદર કોઈ એકતા હોઈ શકે નહીં, પણ શુદ્ધ જીવો બધા એક જ સરખા છે પણ દેખાતા નથી. શુદ્ધ જીવો બધા સમાન છે, જેટલા મુક્ત આત્માઓ છે, કર્મરહિત આત્માઓ છે, સિદ્ધ શિલામાં બિરાજમાન છે, પરિભ્રમણથી મુક્ત થયા છે, જગત સાથે એનો સંબંધ નથી, લોકને અગ્રે જઈને બેઠા, એ તો કોઈ છે જ નહીં લોકમાં, એ તો બધાય સમાન છે. કારણ કે બધા ગુણયુક્ત છે, કર્મયુક્ત નથી, અને ગુણ બધાના સમાન છે. એક પણ જીવનો ગુણ સિદ્ધના ગુણથી જરાય ઓછો કે ઉતરતો નથી. તો ગુણમાં તો બધા સમાન છે, કર્મમાં બધા અસમાન છે. કર્મની અપેક્ષાએ બધા આત્માઓ અસમાન છે. કોઈ બે જીવના કર્મ એક સરખા હોઈ શકે નહીં. તો આ જે વાતને સમજીને સર્વ જીવો પ્રત્યે જીવ માત્ર મહાવીરની મૈત્રી અને ખામણા આપણે આપીએ જીવરાશિના, આ જીવરાશિમાં 7 લાખ પૃથ્વી ખાય, 7 લાખ અપકાય, 7 લાખ પેવું ખાય, 7 લાખ વાવું ખાય. વિચાર તો કરો, જેણે આ સૂત્રનું આપ્યું હશે, રચના કરી છે, એણે એક એક યોનિ એક એક અવસ્થા એના ભેદ પ્રભેદ જાણીને આ બધા જીવો છે. પૃથ્વીમાં પણ 7 લાખ પ્રકારની યોનિઓ છે, કે માટી જેનું શરીર છે, પૃથ્વી જેની કાયા છે, એવું પાણીનું, એવું વાયુનું, એવું અગ્નિનું. આવી સ્થિતિ એવી 84 લાખ યોનિ તો કહી છે, અને એમાં અનંત જીવો સમાવેશ પામે છે. આ બધા જીવોની મૈત્રી, આ બધા જીવોની ખામણા, આ બધા જીવો પ્રત્યે, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પાપ સેવાયું હોય 18 પાપસ્થાનકથી તો પણ તેની આલોચના, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ વિરાધના થઈ હોય, એનો હિંસા પ્રાણાતિપાત થયો હોય, પ્રાણાતિપાત શબ્દ છે, હિંસાનો શબ્દ જૈન દર્શનમાં પ્રાણાતિપાત છે. હિંસા આત્માની તો થઈ શકે જ નહીં, આત્માની હિંસા થઈ શકે નહીં, તો આત્મતત્વ સનાતન શાશ્વત કહી શકાય નહીં. જો આત્માનો નાશ થાય તો વાત ક્યાંય રહેતી જ નથી, તો સિદ્ધત્વ શું કામ મેળવવું? અને આત્માની હિંસા થતી હોય તો સિદ્ધની થાય કે નહીં? કોક સિદ્ધને મારી નાખે, હે? તો ચેતન દ્રવ્યનું અસ્તિત્વ ને ચેતન પામે નાશ તો. એક એક વસ્તુ તત્વજ્ઞાનીઓ જ્યારે સમજાવે છે, વાત બહુ જ સાદી છે. જીવ ઉપયોગ રાખે, એકાગ્રતા રાખે, તો એને સમજવામાં કોઈ તકલીફ પડતી નથી. પણ પોતે એટલો બધો મોહથી ઘેરાયેલો છે, એની મોહ દ્રષ્ટિ એટલી બધી છે કે એને શુદ્ધ ચૈતન્ય કરતા અશુદ્ધમાં વધારે પ્રીતિ છે. એને શુદ્ધ ચૈતન્ય કરતા અશુદ્ધમાં વધારે પ્રીતિ. પણ આને શું કરવું છે એમ નિશ્ચય થવો જોઈએ. આ વાત બેસતી નથી. એટલે જીવને આ પ્રકારનું શુદ્ધ, અહીંયા વાત આખી પરમાત્મા પ્રકાશની અંદર, દ્રવ્ય દ્રષ્ટિ છે. એકવાર તારી દ્રષ્ટિ તારા શુદ્ધ ચૈતન્ય ઉપર પડે અને એવા જ જગતના અનંત આત્માઓ છે, એ અનંત આત્માઓની અશુદ્ધિનું સ્વરૂપ એટલે જગત, જે એક સરખું નથી, વારંવાર બદલાય છે. કેમ કે કેટલા કર્મોની સ્થિતિ પૂરી થતી હશે અને નવા કર્મો થતા હશે, માટે જગત બદલાય. જગત કેમ બદલાય છે? તો જગત કર્મનું સ્વરૂપ છે અને કર્મનું સ્વરૂપ કાયમ રહી શકતું નથી. એક સાથે કેટલાય જીવોનું એક કર્મનું સ્વરૂપ પૂરું થયું હોય તો પૂરું થાય, તો આપણને એમ થાય કે અહીંયાથી જંગલ ક્યાં ગયું, અહીંયાથી પહાડ વયો ગયો, નદી હતી સુકાઈ ગઈ, આ થયું. અરે તને ખબર નથી આ બધી જગતની અનંત, આ જગતની, આને માયા કહેવાય. એ બધું કર્મરૂપ એનું બાહ્ય સ્વરૂપ જતા તમને વેરાન લાગે, વગડા થઈ ગયા બધા, કારણ કે એ કર્મનું સ્વરૂપ હતું, કર્મ ગયું, એની સ્થિતિ સમાપ્ત થઈ તો શું થાય, એનું રૂપ શું થાય, દ્રશ્ય રૂપ શું થાય, વિખરાઈ જાય, વિખરાઈ જાય. આયુ કર્મ પૂરું થાય તો શરીરની દ્રશ્ય સ્થિતિ શું થાય, એના પરમાણુ વિખરાઈ જાય. તમે બાળવું તો બાળો, ન બાળવું તો ન બાળો, થાય શું એનું, એની મેળે વિખરાઈ જાય. એને ડીકમ્પોઝિશન ઓફ ધ બોડી કહે છે કે ભાઈ તમે જલ્દી જે કરવું એ કરો, આ શરીરના પરમાણુ હમણાં વિખરાવા માંડશે, ફેલાઈ જશે. અને આ બધા તો એકદમ અશુદ્ધ પરમાણુઓ છે, એટલે બાકીના જીવોને માટે નુકસાન કરશે. પછી વ્યવહાર જગતની વાત કહી, પણ એ બંધાયેલો પિંડ રિયે ખરો, એ પિંડ બંધાયેલો રહેતો નથી. સુગંધના પરમાણુ શું થાય, આજ ફૂલ ખીલું છે એમાં સુગંધ સરસ આવે છે, સાંજે ફૂલ ચીમડાઈ ગયું, ઓલા સુગંધના પરમાણુ ક્યાં ગયા, વિખરાઈ ગયા. તો આપણને મેજિક લાગે અને કાંઈ વાત પડે, કેમ, કારણ શું કે આપણે કોઈ દિવસ વિચારથી એમાં આપણે આગળ ચાલતા, આપણી બધું જીવન કેવું ટૂંકું, તેઓ પતી ગયું, વાત મૂકને લપ, જરાય વિચાર કર, વિચાર તો પામ. તારે આત્મતત્વ પામવું છે ને, સનાતન સત્ય શાશ્વત એ તત્વને જો સમજવું છે ને, તો તું વિચારને આ રીતે કામ ચલાવ કર્મ, આ હેલું ગયું, આમ ગયું, પત ગયું, આ નથી સમજાતું, સમજાય છે, આ તો બધી જીવની અપૂર્ણતા છે. તારી જ્ઞાન અનંત શક્તિ છે, જરાક વિચાર તો જે સત્ય તીર્થંકરોને લબ્ધ થયું, કેવડીઓને લબ્ધ થયું, જેને કેવળ જ્ઞાન થયું, એને એક માટીના ઢેફાનો વિચાર કરતા કરતા કેવળ જ્ઞાન થાય કે એમાં કેટલા પરમાણુઓનું પરિવર્તન ચાલ્યા કરે છે, કેટલા નવા સર્જન થાય છે અને કેટલા વિખરાય છે. અને એ ઢેફું થોડી વારની અંદર માટી સાથે મળી જાય છે, એનો ઢેફાનો આકાર સમાપ્ત થઈ ગયો તો શું થયું. ભગવાન મહાવીરે 3 દિવસ અષ્ટમ ભક્ત કરીને, અઠમ તપ કરીને શું કર્યું, એક પૂતગળ ઉપર દ્રષ્ટિ ઠેરવી, એક લોખંડના ટુકડા ઉપર દ્રષ્ટિ ઠેરવે, અને લોખંડના ટુકડામાં કેટલા પરમાણુઓ છે, અનંત. આ પરમાણુઓ સતત સ્થિર નથી, બદલ્યા કરે છે, બદલ્યા કરે છે, બદલ્યા કરે છે. કરોડ વર્ષે લોખંડનો ટુકડો સડીને વિખાઈ જાય છે, લાકડું છે 100 વર્ષો 200 વર્ષે વયું જાય છે, પણ જે લાકડું આપણને આમ સાગનું ઇમારતી સોલિડ લાગે છે ને, એ સોલિડ. તો જ્ઞાની ત્યારે એની પ્રક્રિયા જુએ છે, પૂતગલ સાથે એકાકાર થઈને, કે જો આની અંદર આ બની રહ્યું છે, બની રહ્યું છે. એ ઘરની અંદરનો પિલર હોય, થાંભલો હોય, જુઓ એ થાંભલો રોજે રોજ વિખરાતો જાય, એની એક એક કણી ઉપર ઉપરની જતી જાય. આપણું આયુષ્ય ઊંચું છે 50 વર્ષે, એટલે હજી થાંભલો દેખાય છે, પણ જો આપણું 1000 વર્ષનું આયુષ્ય હોય તો આપણે થાંભલાને પડતો. પણ એ નિશ્ચિત રૂપમાં ક્ષણે ક્ષણે એ પલટાય છે, શરીર પલટાય છે, જોનારો નથી પલટાતો. તમે ભરી ઉતાવળ કરો, તો જે વાત ચાલે છે આ ચાલે છે, પછી નહીતર પછી એમાં ગૂંચવણો જ ઊભો થઈ જાય. એક લાઈનની અંદર ચાલો, બરાબર સમજવું હોય તો. સ્થિરતા નથી, એકાગ્રતા નથી, નિર્મલતા નથી, નિશ્ચય બળ નથી. એટલે ઘણીવાર જીવને પરમાર્થની વાત છે પણ એની તત્પરતા નથી, જૂરણા નથી, તલસાટ નથી. એને તો બધું ચાલતા ચાલતા સાઈડમાં ધર્મ થઈ જાય તો કરી લેવો. અને એ ઓછી પડે છે એમાં સમયની દ્રષ્ટિએ કોઈ દિનો વિચારવું કે 10 કલાક કરવી જોઈએ, તો 1/2 કલાક પણ કર, પણ બાકીના બધા કનેક્શન છોડીને કર. કેમ કે જીવની તાકાત કેટલી છે, અનંત છે. આપણે હાફ હાર્ટેડલી ધર્મ કરીએ છીએ, અર્ધદગ્ધ રૂપમાં કરીએ છીએ. 50 કામને ઉભા રાખી અને પછી ઉભો રહું, જરાક માળા કરી લો, હવે આ કરી લો, હવે તે કરી લો, હવે સ્વાધ્યાય કરી લો. 50ની વચ્ચે એ કરે છે ને, એટલે એની અંદર એ ઉત્પ્રોત થતો નથી, એની અંદર એની એકાગ્રતા નથી, એની સ્થિરતા પણ નથી, એના જ્ઞાનનો ઉપયોગ નથી. એ પોતે હાજર છે શરીરથી, પૂદગળથી, પણ જ્ઞાન સ્વરૂપે તો નથી જ, બહાર છે. અનેક વિષયોની અંદર વિખરાયેલો છે, ફેલાયેલો છે. એટલે એને જે કંઈ જ્ઞાનીની વાત ચાલે છે ત્યારે પણ એ જ્ઞાનીની વાતની અંદર ઓતપ્રોત થઈ શકતો. રાજગુરુ એક સામાયિકમાં થઈ જાય. યોગની અંદર પૂછ્યું કે સાહેબ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કેટલો સમય જોઈએ, તો કે વધારેમાં વધારે અંતર્મુહૂર્ત. બસ એક સામાયિક બસ છે, તારા તારા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે 2 ઘડીનું વ્રત. પણ સાવજમ જોગમ, આ એનું પેલું સૂત્ર આવ્યું. બસ એને પણ વધારે કાળ આપ્યો નથી, કારણ કે આટલું હોય તો લાગે જ ને આખું વિશ્વ તારા આંગણામાં આવી જાય. તું 48 મિનિટ તારા અનંત જ્ઞાનનો ઉપયોગ કરતો, જગતમાં શું બચે પછી? તારા જ્ઞાનની બહાર શું બચે? એવું તો છે નહીં વિશ્વ કે લોક, એ તો મર્યાદિત છે. લોક છે એ મર્યાદિત છે, અને વિચાર કરનાર છે એ મર્યાદિત છે. તો કેવા, લોક તો ટૂંકો પડશે તને, તો કેટલો વિચાર કરવો? પણ 24 કલાક આ કરી ના, 24 કલાક કરવાનું ક્યાં કોઈ કહે છે? 24 કલાક જેટલું તો કોઈ વિચારવાનું સાધન છે નહીં, લોક ક્યાં લેવા જાય છે? બે ઘડીમાં પૂરતું છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, સર્વ આત્મિક જ્ઞાન કેટલું હશે? આત્મિક જ્ઞાન તો કૃપાળુ દેવ કહે છે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ તને ખબર પડી ગઈ, પછી તને બાકીના બધા ભાષા ભેદ ને વર્ણ ભેદ ને શ્લોક ભેદ ને ગ્રંથ ભેદ ને મુકલબ દર્શન ભેદ નહીં, એ માન્યતા બધી ગઈ. તને તો તત્વના સિદ્ધાંતે અનુભવ્યા, તારા અનુભવમાં આવશે, સ્મૃતિમાં નહીં. સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા, એટલે કે છે રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો, એને ઓળખો. અહીંયા કહે છે કે આત્મા છે એ કર્મને આધીન અનેક અવસ્થા ધારણ કરે છે. આ પરિભ્રમણ એ શું છે? જ્યારે જ્યારે એક મુમુક્ષુની સાથે વાતો કરીએ, આપણે બધા સત્સંગ કરીએ એટલે ખ્યાલ આવે, એ પરિભ્રમની વાત કરે એટલે પોતાની જ વાત કરે કે આ મરી ગયો ને પછી અહીંયા ગયો ને અહીંયાથી અહીંયા થયો ને અહીંયાથી અહીંયા થયો. એને ક્યારે ખ્યાલ આવ્યો કે પરિભ્રમણમાં આ સમગ્ર સૃષ્ટિમાં તું ફરી વેળો છું? એ સંસાર ભાવના કરે ત્યારે ખ્યાલ આવે. આને તો પરિભ્રમણ એટલે હું છું ને બસ, બારે બધું આ જાણે ઘર બદલાવતો હોય અને પછી મેં અહીંથી અહીંયા ગયો ને અહીંથી અહીંયા ગયો. પરિભ્રમણ પણ તારું અનંતના પરિભ્રમણમાં આખું લોક, આખી પૃથ્વી, એની આખી બધી અવસ્થાઓ, બધી જીવરાશિ, જ્ઞાનીઓ તો એમ કે એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી કે જ્યાં આ જીવે અનંત જન્મ મરણ કર્યા ન હોય. એમ પરિભ્રમણનો વિચાર કરે કે આખા લોકમય મારું સ્વરૂપ છે. શું આ જે કઈ દેખાય છે બધી અવસ્થાઓ મેં પ્રાપ્ત કરી છે, તે હું જ છું. આ વેદાંતની અંદરની અદ્વૈતની જે ફિલોસોફી છે કે તે હું છું, કેમ કે અશુદ્ધ આત્મા છે, હું અશુદ્ધ આત્મા છું, એ હું જ છું. જેમ પરમાત્મા હું છું, શુદ્ધાત્માની દ્રષ્ટિએ પરમાત્મા હું છું, તો અશુદ્ધાત્માની દ્રષ્ટિએ જગત તે હું જ છું. તો મારે કોની હિંસા કરવી, મારે કોની સાથે પાપ કરવું? એમ પરિભ્રમણની અંદર પણ સકળ જીવરાશિ આજે અશુદ્ધ છે, અને જ્યારે ઉપાસના કરે છે ત્યારે સકળ જીવરાશિ જે શુદ્ધ છે એની કરે. એક આત્માને ભજતા અનંત આત્માઓની પણ વિચાર આપણો ચાલતો નથી. જ્ઞાનીઓએ સરસ એ વાત મૂકી છે કે આ જે કાંઈ છે કર્માધીન આત્મા અનેક અવસ્થાઓ ધારણ કરે છે, અને એ બધી અવસ્થા છે એ ભેદરૂપ છે. આખું જગત ભેદરૂપ જણાય છે અને આત્મા અભેદ છે. જ્ઞાનીઓ કહે છે જગત એ અભેદ આત્માનું સ્વરૂપ છે, જગત એ અભેદ આત્માનું સ્વરૂપ છે. અને એનો કરતા ભોગતા, કરતા હર્તા કીધો, ભોગતા બહેનો, એટલે એનું સતત પરિભ્રમણ ચાલુ છે. કેમ કે જેનો કરતા છું એનું ભોગતાપણું તારે કરવું, ભોગતાપણું મટી જાય તો કરતાપણું અટકે. પણ એ ભોગતાપણું મટી જાય, ભોગતાપણું તો છે કરતાપણાને કારણે. તો ભોગતાપણું નથી, પણ ભોગતાપણું ગયું પાછું કરતાપણું તો રહી ગયું. શું કહ્યું પૂર્વીબેન? હે અલગ લાગ્યું પુષ્મા? હે અરે પેલા એ સમજે ભોગતાપણું જાય તો કરતાપણું વયું જાય. મારું કેવું નહીં, પેલા તું સમજ, તું શું સમજે સમજ. હું જે શબ્દ વાપરું છું એ શબ્દ ઉપર કે એ કરતા કરતાપણું હતું એટલે ભોગતાપણું આવ્યું. જો કર્મનો હું કરતા ન હોત તો આ કર્મ મારે ભોગવવાના હોત નહીં, પણ જો હું કર્મનું ભોગતાપણું રાખું તો કરતાપણું થવાનું પાછું ફરીથી, ત્યારે મારે અકર્તા થવાનું છે. હા, ભોગતાપણામાં હું એનો સાક્ષી બનું, અકર્તા બનું, ભોગતા ન બનું. અને જો એ હું કર્મ ઉદયમાં આવેલું ભોગવી લઉં આ રીતે કરતાપણું કર્યા વિના, તો ભોગતાપણાનો અર્થ એ થયો કે સુખ દુઃખની લાગણી સાથે ભોગવવું તે. અને વેદનનો અર્થ એ થયો કે જાણવું પણ એમાં ભળવું નહીં. સુલેખાબેન કેમ શાંત થઈ ગયા? આ ક્લિયર થયું કઈ થોડું? જ્ઞાનીઓ કે છે કે ઉદયમાં આવેલા કર્મો ભોગવ્યા સિવાય છૂટકો નથી, પણ ભોગવવા એવી રીતે નવા બંધાય નહીં, તો તેમાં ભોગતાપણું કરીશમાં, એમાં સુખ દુઃખનો ભાવ કરીશમાં, એની સાથે ભળીશમાં. મારે ભોગવવું છે તો ભળવું પડે, એની મજા લેવી પડે અથવા એનું દુઃખ સહન કરવું પડે, કાંઈ જ નથી. તો પરિસને ઉપસર્ગ વખતે એ જ્ઞાનીઓ ઉપસર્ગને ભોગવતા નથી, જાણે છે, વેદે છે. એવી રીતે વેદે છે કે ફરીથી કોઈ એમાંથી નવું કર્મ બંધાતું. અને આ જ સનાતન બોધ છે જ્ઞાનીઓનો. પછી શેનું કરતા પણ ઉડીએ? કેમ કે ભોગતા પણ જાય એટલે નવા કર્મો બંધાતા જ નથી. તો જે આવશે એનું ભોગતા પણ છે, પણ ભોગતા પણ જ ન રાખે. જ્ઞાનીઓ શું કરે છે? ભોગતા પણ છોડે છે. અને એ હિસાબે એ કર્મના અકર્તા થાય છે. તો જ્ઞાન થયા પછી પણ એને જીવન હોય છે, કેમ કે કરેલા કર્મો નષ્ટ થતા નથી. પણ એ ભોગવવા પડે છે, પણ એવી રીતે ભોગવે છે જ્ઞાનથી ભોગવે છે, રુચિથી ભોગવતા, રસથી ભોગવતા. ભોગવવું એટલે જે માણવું, જેને કહીએ આપણે, જરા માણવું, એ રીતે જ્ઞાનીઓ પોતાના સુખ દુઃખના પ્રસંગને ભોગવતા. એટલે એનું એક જ વન વે ટ્રાફિક થઈ ગયું. હવે જે કર્મ આવશે એ જશે, એ ભોગવતા નથી. નવા કર્મો બંધાવવાની કોઈ શક્ય નથી. ભોગતા પણ ઉટળ્યું. કર્મની નિર્જરાનું એક સરસ સૂત્ર છે, આગમમાં આપ્યું છે કે સંભાવથી કર્મ વેદો. કર્મનો ક્ષય કરવા માટેનો એ સચોટ ઉપાય છે, સંભાવથી કર્મ વેદો. સારું આવ્યું, ખરાબ આવ્યું, સુખદ આવ્યું, દુઃખદ આવ્યું, અનુકૂળ આવ્યું, પ્રતિકૂળ આવશે, કર્મ તો આવશે, એને વેદી લ્યો. સંભાવપૂર્વક, સંભાવમાં ન રાગ ન દ્વેષ, કોઈ પણ પ્રકારનો એના પ્રત્યેનો પ્રતિકાર નહીં, તો શું થશે? આવેલું કર્મ ખરી પડશે, ખરી પડશે. એ નિર્જરાનો શ્રેષ્ઠ અસરકારક ઉપાય છે સંભાવ. સમજાયું નહીં? યાદ આવવાનો કઈ પ્રશ્ન જ નથી. કર્મ તો યાદ આવે કે ન આવે તોય આવવાના છે. આવે ત્યારે તારે સમજવું છે કે કોકનું આવે જ નહીં. કોઈ દિવસ આવ્યું છે એ તો મારું જ છે, એટલે મેં યાદ કરવાની કઈ જરૂર નથી, કે ભૂલી જવાથી વયું નથી જવા. ચાલો, એટલે અહીંયા કે છે, અહીંયા સૂત્ર એક સરસ આપ્યું છે કે એ જગતનો કર્તા છે અને વિભાવનો હર્તા છે. નીરુબેન, તમે વાંચ્યું પણ સમજાયું નહીં. એ વિભાવનો ક્ષય કરે છે, જગતનો કર્તા છે. એ કર્તા પણ જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે એ વિભાવનો ક્ષય કરે છે. એટલે અત્યાર સુધી કર્મનો કર્તા હતો, પણ કર્મના કારણે વિભાવ દન્ય સ્થિતિ થઈ, એમાં વિભાવનો એ હરતા થયો. સંભાવ છે એ વિભાવને હરે છે. વિભાવને હરવો સંભાવથી હણાય, વિભાવ તો એનો હરતા બને છે. માટે આત્મા જગતનો કર્તા છે અને વિભાવનો હરતા છે. એટલે ભવિષ્યનું જગત બનવા દેતો નથી. માટે આત્માને અમે કરતા હરતા કહીએ છીએ. એટલે કોઈ હરિહરાદી આ જગતનો કરતા હરતા નથી. કેટલું સરસ સમજણ આપી છે કે હરિહરાદી કોઈ કરતા હરતા નથી આ જગતનો. તું જ છો, પણ તું ઘણી વાર કર્મનો કરતા જ રહીએ છે, પાછો વિભાવનો હરતા બનતો. આ ભોગતા પણ તારું ટળે એટલે વિભાવનો હરતા જો તું બન તો ભોગતા પણ ટળે, તો જગતનું કરતાપણું પણ મટે. જગત જગતની રીતે પ્રવાહી રહે, પણ પોતાનું જગત બંધ થાય કે નહીં? પોતાનું જગત બંધ થાય ને, બસ હવે એ પોતે પોતાના જગતનો કરતા, હું મારા પરિભ્રમણનો કરતા મટી જાઉ એટલે મારા જગતનો કરતા હું. જગતની અંદર અનંત જીવના પરિભ્રમણ પછી એકો છો, એટલું તો થાય ને મનુભાઈ? એ જ્યારે આત્મા નિર્વિકલ્પ સમાધિ વડે રાગાદી વિકલ્પ જાળનો ક્ષય કરે છે, તે સમયે એ ઉપાદેયભૂત મોક્ષ સુખનો સાધક હોવાથી આત્મા ઉપાદેય બને છે. આ રીતે એ જગતનો કર્તા છે, વિભાવોનો હર્તા છે. પણ એ બધું જ આ જગતરૂપ એ બધું માયા સ્વરૂપ છે. એનો આત્મા તો પોતે એક અખંડ જ્ઞાન સ્વરૂપ, પરમ ચેતના સ્વરૂપ છે. એ સ્વરૂપ જ્યાં સુધી એને દ્રષ્ટિગત થયું નથી, લક્ષ્યગત થયું નથી, એના ઉપર દ્રષ્ટિ આવી, સાધનાની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ થવી જોઈએ. સાધનાનું લક્ષ્ય પોતાનું સ્વદ્રવ્ય થવું જોઈએ. આ બહારની સ્થિતિ પર્યાય નહીં, આ બધી સ્થિતિ પોતાના શરીર ઉપર લક્ષ્ય રાખીને સાધના કરે, મને મુક્તિ મળે, મને મુક્તિ મળે, અને પોતાનું જે કંઈ પર્યાય સ્વરૂપ છે એની સુખની ચિંતા કરે, મારે અમર થવું છે, મારે સુખી થવું છે, મારે મુક્ત થવું છે. લક્ષ્યમાં કોણ છે? પોતે જ પર્યાય સ્વરૂપ. હું ઉષ્મા, હું પુનિતા, હું નીરુ, હું અરુણા, હું વસંત, હું હિમાંશુ, મારે જોઈ છે, મારે આમ કરવું છે, કોઈ કાળે નહીં થાય. હું શુદ્ધ આત્મા છું, આ મારું અશુદ્ધ સ્વરૂપ છે. આ સ્પષ્ટ એનો દ્રષ્ટિકોણ છે ત્યારે એ પરમ તત્વ સાથે એનું એકાકરતા છે. અને ત્યારે જે કઈ ઘટના ઘટે છે શરીર ઉપર સમજે છે કે પર છે, પરમાં ઘટે છે, મારે શું, તે સમયે સ્થિરતા આવે, તે સમયે પરિસ્થિતિને સહન કરવાની શક્તિ આવે, ઉપસર્ગને સહન કરવાની શક્તિ આવે, વ્યાધિ ઉદયમાં આવે તો વ્યાધિને પીડાને સહન કરવાની શક્તિ આવે. ક્યારે આવે? કે હું આ શરીર તે નથી, એ તો અશુદ્ધ છે, અને પછી એના ઉપર કઈ થયું તો તરત ક્યાં થયું? મેં તો જાણ્યું, હું જાણનાર જ્ઞાતા, અને જે થયું ક્યાં થયું? મેં જોયું કે 5 મિનિટ પહેલા નહોતું અને 5 મિનિટ પછી થયું, ક્યાં થયું? તો શરીર તો હું નથી. જે હું નથી તો જ્ઞાનીઓ કે છે કે પડોશીના ઘરમાં આગ લાગી છે તો મારો આત્મા એનાથી જુદો છે, દેહ જુદો છે, મને એમાં બળે શું, મારું શું બળે? મિથિલા બળે તો દેહરૂપી મિથિલા સળગે તો પણ કે મારું શું થયું? જેમ જેમ કરીશ ને એમ એમ આ સ્થિતિ વધતી જાય. આ દશામાં કેવું પડે તો પૂર્ણ જ કેવું પડે. અધૂરું કહીને શું કહે? થોડુંક થયું ને, થોડુંક દુખે, પછી આમ કર લઈને એ સમજાવાય નહીં. એ વ્યક્તિગત છે દરેક જીવની ક્ષમતા ઉપર. પણ સમજાવવાનું શુદ્ધતા અને પૂર્ણતા. જ્ઞાનીઓ જે લક્ષ્ય કરાવે એ પૂર્ણતાનો કરાવે કે અશુદ્ધનો કરાવે? અનંત જીવો છે કે સાહેબ થોડોક સુધી ચાલ્યો, પછી ધ્યાનમાં ખસી ગયો, પછી એને પોતાના પણ જ માં એકરૂપ થઈ ગયો. એકરૂપ થઈ ગયો એટલે તરત એને પોતાના જે કાંઈ શરીર સાથેની એકરૂપ થઈ, ભોગતા બની ગયો કર્મનો. તો એ ન સમજાવાય, બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે. બરાબર છે, પૂર્ણતા છે. હવે તું જેટલે સુધી ચાલ અને એ લક્ષ્ય હશે તો બીજી આજની સાધના કરતા આવતીકાલની સાધના સારી બને, ઘનિષ્ઠ બને કે નહીં, અસરકારક બને કે નહીં. આજનો મારો કૌશક ને આવતીકાલનો કૌશક એ ફેર થતો હોય તો સમજો હું સાધનામાં છું, નહીં તો નથી. ફેર પડે ને, ફેર કરતા સાધના કરતા પહેલા પહેલા પોતાના સ્વરૂપ સાથેનું પહેલા 5 મિનિટ એને ધ્યાન કરીને એકાગ્ર થવું કે હું સાધના કરનાર હું કોણ. બસ આની પહેલા સમજ લેવી સ્વરૂપની, કે આ સાધના કરવા હું બેઠો છું, માળા, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ જે કંઈ છે, કોણ હું, કેના માટે, મુક્તિ કોની? તો ત્યારે પોતાનું પર્યાય સ્વરૂપ ગૌણ થવું જોઈએ. હું આ મુમુક્ષુ ને, હું સાધક ને, હું આ ઘરનો મોભી ને, હું આ ને, અનેક પ્રકારનું પોતાનું સ્વરૂપ છે કે હું ઘરનો મોટો ને, આ બધી વસ્તુ ભૂલી જા, તારું નામ ભૂલી જા, તારું રૂપ ભૂલી જા, આ બધી જ અશુદ્ધિ છે. આને તો બધું પોતાનું યાદ રહે, પોતાનું આસન યાદ રહે, પોતાની ગાદી યાદ રહે, પોતાનું પદ યાદ રહે, અને સાધના કરતો એમાં કંઈક ફેરફાર થાય તરત થાય શું થયું? આટલા મમત્વ સાથે બેઠો છે, આટલું એકત્વ પર સાથે છે. આ સ્વની સાધના કરવી છે ને એકત્વ પર સાથે છે. ઉપયોગમાં પર છે, લક્ષમાં પર છે. અને પછી કહે છે કે આટલું બધું કરીએ છીએ પણ કઈ હાથમાં આવતું નથી, પણ ઓલું છોડ તો કરો તો કે આવે પછી છોડું. જ્ઞાનીઓએ ઉદાહરણ આપ્યું છે કે ઘડાની અંદર ચણા છે, ચોકલેટ છે, પીપર છે, વાંદરાએ હાથ નાખી દીધો છે અંદર, નાખ્યા પછી મુઠ્ઠી ભરી છે ને હવે એ હાથ નીકળતો નથી, મૂકતો નથી, મૂકતો નથી. કે છે કે મારે પણ ક્યાંથી બીજું કંઈક આવે તો મૂકું. જ્ઞાની કે મુક્તો મળે, મુક્તિ જોઈએ છે, મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો, મુક્તિ જોઈએ છે, પણ પકડતો છોડ. ત્યારે આની ફિલોસોફી છે કે છોડું તો જ પેલા મને તો બીજું આમાં આપવાની શક્યતા નથી. તારી આ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી તારો હાથ નીકળે એમ સંસારની પકડ છૂટે નહીં. કેમ કે આ અજ્ઞાનનું જોર છે. આ જોર છે શેનું છે? અજ્ઞાનનું જોર છે કે ઓલું નથી, ઓલું નથી. એટલે શ્રદ્ધાનો અભાવ છે. અને સાધક શ્રદ્ધાવાન હોય એ જ સાધક બની શકે. શ્રદ્ધા શૂન્યતા સાથે સાધના શેની કરશે? અરૂપી તત્વ, દૈવી તત્વ પણ એની શ્રદ્ધા નિશ્ચળ છે કે હું સિદ્ધ સમજુ, પરમ સુખનો હું માલિક છું, અનંત જ્ઞાનનો હું ધણી છું. આ શ્રદ્ધા જો ન હોય અને આ સામાન્ય સુખ હાથમાં છે પથરા જેવું, રેતી જેવું, અને એને જ માનીને બેઠો છે, એમાંથી ઉપર ઉઠતો નથી, આની સાધનાની ભૂમિકા શું? પૂદગઢ ચપટીક પૂદગઢ સાથેની માયા ને, અને એ પૂદગઢ માંથી મળતા સુખ ઉપર કે છે કે આ લાલચ છોડીશ નહીં, ઓલું હોય કે ન હોય. તો એક બાજુ દિવ્ય સુખ છે અને બીજી બાજુ આવું પૌદ્ગલિક સુખ છે ક્ષણિક, અને એને છોડવું નથી. અને એની બુદ્ધિમાં એ વાત છે કે ઓલું મળે પછી આ છોડવું, પેલું મળે પછી આ છોડવું. તો એ કેના ઉપર આધારિત છે? કઈ શ્રદ્ધા ઉપર? મિથ્યા શ્રદ્ધા ઉપર એની સાધના કેન્દ્રિત છે કે સમ્યક શ્રદ્ધા ઉપર? તો મિથ્યાત્વ સાધનામાં સંકિત કેવી રીતે થાય, મુક્તિ કેવી રીતે થાય? તો પાયાની વાત પકડવી નથી, પકડાતી નથી. કર્મનું આવરણ ઘણું છે, સંકલ્પ બળ ચાલતું નથી, પર સાથેનો મોહ એટલો બધો છે છૂટતો નથી, પરની માયા છોડાતી નથી, અને એટલું બધું એની અંદર આપણને ઓતપ્રોત થયા છે. કેમ કે ભોગતાપણું જોરદાર છે, ભોગતાપણાનો ભાવ સમયે સમયે. આ જીવને ઇન્દ્રિયના વિષયના ભોગો જ જોઈએ છીએ. ભોગ એટલે માત્ર ખાવું પીવું નહીં, બધી જ વસ્તુને એનું કરતા એ ભોગ જ છે. ભોગની અંદર જીવમાં ટેવાયેલો હતો, ભોગતા પણ મટતું નથી. આનું કરતા પણ કોઈ કાળે મટે એવી શક્યતા બેસે છે. ભોગતાપણાની જ વાત છે, એ સમગ્ર શરીર છે એ અત્યારે કેવળ ભોગતાપણું છે. એમાં આપણે વારંવાર જીવની અંદર ઈચ્છાઓ વૃત્તિઓ જે ઊભી થાય છે એ શેની થાય છે? સંયોગના સુખની, પૌદ્ગલિક સુખની. આ મળે તે મળે, આમ થાય તેમ થાય, અનુકૂળ થાય પ્રતિકૂળ થાય, આ ખોટું વયું જાય, આ આવી મળે, આ બધી બાહ્ય સુખનો ભોગતાપણાનો ભાવ છે. આમાં સાક્ષી ભાવ ક્યાં છે? અકર્તા ભાવ ક્યાં છે? જ્ઞાતા ભાવ ક્યાં છે? દ્રષ્ટા ભાવ ક્યાં છે? એટલે કૃપાળુદેવે કીધું કે દેખત ભૂલીના પ્રવાહમાં આ જીવ વહે જાય છે. વહે વહે જાય છે એટલે જેમ પ્રવાહની અંદર જે તણખલું ખેંચાતું જાય, તણાતું જાય, એને પોતાનું કોઈ અસ્તિત્વ નથી, એ કઈ સ્થિર રહી ન શકે, એ તો જેમ પ્રવાહનું જોર એમ ઝાડ ઉપરથી પડેલું પાંદડું નદીમાં પડે પછી એ પાંદડાને પોતાનું કોઈ અસ્તિત્વ નથી, એમ આ જીવ કાળના પ્રવાહની સરિતાની અંદર ખેંચાતો જાય છે, બે વહેવો જાય છે. અને અનંત કાળથી એવો કોઈ આધાર છે? શબ્દ પ્રયોગ એ પત્રમાં લખ્યો છે, એવો કોઈ આધાર છે કે જેથી આ પ્રવાહમાં તણાતો અટકે? દેખત ભૂલીના પ્રવાહમાં. હા, જ્ઞાનનો આધાર છે, જ્ઞાનીનો આધાર છે એ અટકે. સંસારના પ્રવાહમાં ખેંચાતો, તણાતો, કૂટાતો, પીટાતો, અથડાતો અટકે. એક મિનિટ માટે તો પોતાનું બળ કરે, તો જેમ એ પ્રવાહની અંદર તણાતો પાંદડાને વચમાં કોઈ એવો સ્તંભ આવે, પિલર કોઈ આવી જાય, કોઈ મોટું થડ આવી જાય ઝાડનું, અને એની સાથે અટકાઈ જાય તો પાણી આજુબાજુથી વહ્યું જાય અને આ ઝાડના તળ સાથે. એમ જ્ઞાનીઓનો આશ્રય ભવમાં જવા માટે આડા સ્તંભરૂપ છે. તને કોક જ્ઞાનીનો આશ્રય મળી ગયો તો તણાતા પ્રવાહની અંદર તને રોકાઈ જવા માટેનું એક જબરજસ્ત આધાર મળી ગયો છે. એક એક વાતને જ્ઞાનીઓએ એટલી સરસ કીધી છે. આ આત્મા જગતનો કર્તા છે અને વિભાવોનો હર્તા છે. આપણે જગતના કર્તા તરીકે મટી જવાનું છે. અકર્તા એ મારું સ્વરૂપ, એ મારો સ્વભાવ, અને હું હરતા છું, વિભાવોને હણી નાખીશ. અરિયંત એ મારું સ્વરૂપ છે, વિભાવ છે એ અરી છે, દુશ્મન છે. તો એ વિભાવ જ્યાં જ્યાં છે એને હણવા છે, અને હણવાનો અર્થ એ થાય છે કે મૂળમાંથી કાઢી નાખવા, ઉખેડી નાખવા, જેથી કરીને ભવિષ્યમાં પણ અંકુરો ફૂટે. વિભાવો જોઈએ જ નહીં. તો આત્મા જગતમાં કરતા હરતા કેવી રીતે છે આ એક ગાથામાં સમજાવો. વિશેષ ભાવ બરોબર આવી ગયું ને, આગળ વધી ગયું જરાક વિશેષ ભાવ. ચાલો 40મી ગાથા પછી આપણે 41માં જઈએ.
જેના જ્ઞાને જગ વસે, વસે જગતમાં જે જગે વસે પણ જગ નહીં, ગણ પરમાત્મ એ. જે પરમાત્માના કેવળ જ્ઞાનમાં લેયરૂપ સમસ્ત જગત વસે છે, એટલે પ્રત્યક્ષ પાસે છે, અને તે જગતમાં તે ભગવાન વસે છે. છ દ્રવ્યરૂપ વિશ્વમાં વસવા છતાં જેમ આંખ રૂપમાં તન્મય થતી નથી, તેમ ભગવાન અન્ય રૂપે, અન્ય દ્રવ્ય રૂપે થતા નથી. એવા સ્વરૂપવાળા આત્માને તું પરમાત્મા જાણ. હે પ્રભાકર ભટ્ટ, વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને ઉપરોક્ત પરમાત્માની ભાવના કર. કેવળ જ્ઞાનાદિ વ્યક્તિરૂપ પ્રગટ કાર્ય સમય સાર છે, તેનું કારણ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ પોતાના ભાવ જ ઉપાદેય છે, અર્થાત નિજ ભાવ જ મોક્ષનું કારણ છે. જે પરમાત્મા જે કેવળ જ્ઞાનમાં લેયરૂપ સમસ્ત જગતમાં વસે છે, એટલે એને સમસ્ત જગત પાસે છે, પ્રત્યક્ષ પાસે છે, અને તે જગતમાં તે ભગવાન વસે છે. છતાં દ્રવ્યરૂપ વિશ્વમાં વસવા છતાં જેમ આંખ રૂપમાં તન્મય થતી નથી, તેમ ભગવાન અન્ય દ્રવ્ય રૂપે થતા નથી. એવા જે સ્વરૂપવાળા ભગવાન આત્મા છે, તેને તું પરમાત્મા જાણ. અને એ ભટારક, વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને ઉપરોક્ત પરમાત્માની ભાવના કર. કેવળ જ્ઞાનાદિ વ્યક્તિ રૂપ વ્યક્તિરૂપ કાર્ય સમય સાર છે, એટલે કે આત્માનો સાર છે, તેનું કારણ વિતરાગ અને સંવેદનશીલ સ્વસંવેદન જ્ઞાનરૂપ પોતાના ભાવ જે છે તે જ ઉપાધિ છે, અર્થાત નિજ સ્વભાવમાં જ મોક્ષનું કારણ છે. પોતાના સ્વભાવ છે એ જ મોક્ષનું કારણ છે.
શું કહે છે? પરમાત્મા જ ઓળખાવે છે. એક એક ગાથામાં પરમાત્માનું સ્વરૂપ ઓળખાવે છે. શું આપ્યું? પેલા એના સંબંધમાં એક એક વાક્ય. જેના જ્ઞાને જગ વસે, આ જગત ક્યાં છે? કોના જ્ઞાનમાં? આ પરમાત્મા સ્વરૂપ તું છો, તારા જ્ઞાનમાં જગત છે. તું નથી તો જગત હોય તો શું, ન હોય તો શું? આ આખું જગત છે એમ કોણ કહે છે? આ સૂર્ય પ્રકાશો છે એમ કોણે જાણ્યું? કોણે કીધું? જાહેરાત કોણે કરી આ સૂર્ય પ્રકાશો છે? આ બહુ સરસ છે તમારી વાત તો તમે લાઈવ, બહુ સરસ આઈટમ, બહુ સરસ છે. કોણે કીધું? અરે એ તો છે જ આઈટમ. કેના જ્ઞાનમાં? તો પરમાત્માની ઓળખાણ આપે છે. આ જગત આટલું આશ્ચર્યકારક છે કોણ કહે છે? પણ કેના જ્ઞાનમાં છે? બીજાના જ્ઞાનમાં જગત છે એની વાત કરો તો. જેના જ્ઞાને જગ વસે, આ પરમાત્માનું સ્વરૂપ આખું જગત એના જ્ઞાનમાં છે. આખો લોક એના જ્ઞાનમાં છે. અરે જગતમાં બનતી કોઈ પણ ઘટનાઓથી એ અજાણ નથી. જેમ જેમ જ્ઞાન શુદ્ધ થાય તેમ તેમ જગતની બધી જ ઘટનાઓનો પડઘો, પ્રતિબિંબ, પ્રતિભાવ એને પડ્યા જ કરે છે. કેટલો સમર્થવાન છે, કેટલો તાકાતવાન છે કે જેના જ્ઞાને જગ વસે. અરે જગત, જગતની તું આટલી વાત કરસ, અનંત છે, અમર્યાદિત છે, તો કે આના જ્ઞાનમાં આવી ગયું. જગત અમાપ છે પણ આના જ્ઞાનમાં તો આવી ગયું. વસે જગતમાં જે, જગત છે એટલે એમાં વસે છે ને, એટલે શબ્દ પ્રયોગ સરસ મૂક્યો છે. જે પરમાત્માના કેવળ જ્ઞાનમાં જ્ઞેયભૂત સમસ્ત જગત વસે છે, છે એટલે પ્રત્યક્ષ વાસે છે. આમાં કોઈ આભાસ નથી, માયા નથી. એટલે વળી વેદાંતની વાત લઈએ તો જૈન દર્શન કહે છે કે માયા છે એટલે એનું અસ્તિત્વ નથી એમ નથી, છે તો ખરું જ. જગત માયા છે, માયા છે, માયા છે એટલે મિથ્યા નથી, અસ્તિત્વ તો એનું છે જ, પણ જે છે એનું અસ્તિત્વ એ તને ઓળખાતું નથી. એ જુદી રીતે ઓળખાય છે, એનું સ્વરૂપ જુદી રીતે ઓળખાય, જે એનું વાસ્તવિક સ્વરૂપ નથી. તો મને આ પેન ઓળખાય છે, પેન તરીકે ઓળખાય છે. પેન છે, પેન છે એની ના નથી, પણ આ પૂતગળનો સમૂહ છે, રચના છે, સંઘાત છે. આ વિખરાઈ જશે, એનો ટાઈમ થશે એટલે વિખરાઈ જશે. ક્યાં ગઈ, ક્યાં ગયા એના પરમાણુ, કાંઈ વાત નહીં, અનંતમાં સમાઈ ગયા. તો આ પેન ને પેન તરીકે એની સાથે રાગ દ્વેષ કરવા, આ માયા, આમાં મારાપણાના ભાવ કરવા, એ માયા. તો કે છે એ પ્રત્યક્ષ ભાસે છે એટલે તે જગતમાં તે ભગવાન વસે છે. એ જ જગતમાં છે, કઈ પરમાત્મા સિદ્ધ થાય એટલે બીજે ક્યાંય જતો નથી. દ્રવ્યરૂપ વિશ્વમાં વસે છે, આ વિશ્વ દ્રવ્યરૂપ છે એટલે અસ્તિત્વમાં છે, હકીકતમાં છે. જગત મિથ્યા માયા છે પણ મિથ્યા નથી, છે, કઈ નથી એવું નથી. ઘણી વાર તત્વજ્ઞાનની અંદર એકાંત દૃષ્ટિકોણ આવે એટલે તરત કે બધું માયા, કઈ જ નથી, કઈ નથી એમ નહીં, છે, પણ એ તું માને છે એવા રૂપમાં તો કે છે ત્યાં આંખ રૂપમાં તન્મય થતી નથી એમ ભગવાન પણ એ જગત રૂપ થતા, આત્મા જગતને જોવા છતાં જગત રૂપ થતો નથી, એની સાથે જોડાતો નથી, એટલે એને વિશેષ ભાવ થતો નથી. જ્ઞાતા ભાવથી અટકી ગયો, જગત છે, વાત પૂરી થઈ, પછી આગળ વધતો નથી. એણે જોયું, કૃપાળુ દેવે એક ઉપમા આપી છે, શું આપી છે, ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, ચંદ્ર છતાં ભૂમિરૂપ થતો નથી. એમ આ જીવ જેટલું એનું જ્ઞાન શુદ્ધ થાય, પૂર્ણ થાય, એટલું એ જગતને પ્રકાશે છે. આપણે કેટલું જગત જોઈએ, જેટલું આપણું જ્ઞાન નિરાવરણ પામે એટલું, બાકી બધું તો ઘણું છે, આપણે જોઈ શકતા નથી. તો એમ એ ભૂમિને પ્રકાશે છે પણ છતાં ભૂમિરૂપ થતો નથી. એમ જ્ઞાનીઓ જેને સાચું જ્ઞાનથી જે જગત જીવે છે, એ જેટલું જગત જીવે છે જગતને પ્રકાશે પણ જગતરૂપ થતા નથી. બેસે છે વાત? હા, જગતને જાણે, એના જ્ઞાનમાં જણાય છે, કઈ બસ પ્રકાશે છે. હા, બસ વિભાવ ન થાય, એ સંભાવ રહી, ઉદાસીન રહી, જ્ઞાતા ભાવ રહી, એટલે એ અન્ય દ્રવ્યરૂપ થતા નથી એટલે જગતરૂપ થતા નથી. એટલે જગતમાં મમપણાની બુદ્ધિ થતી નથી. જેમ આપણને મકાન છે, પછી આપણે મકાન રૂપ ખરા કે નહીં? હા, તો એ મારું મકાન થયું હોય એમાં આપણું સ્વરૂપ શું થયું? આપણે મકાનને જાણ્યું, જોયું અને પછી મકાન રૂપ થઈ ગયા, અને મકાન વેચી નાખ્યું અને એના 10 લાખ રૂપિયા આપ્યા, તો આપણે પછી મકાન રૂપ થયા કે રૂપિયા રૂપ થયા? પણ ઓલું તો હતું જ, એ નહીં છે હજી એ નહીં. ઓલાએ કીધું કે 5-15 થી તમને બીજું ન મળે ત્યાં સુધી રહ્યો, પણ છતાં ઈ મય આપણે નથી. પછી એની કાકરી ખરે તો એનું પ્લાસ્ટર નબળું થાય તો મૂકને લપ. પણ જે ચેક આપ્યો છે ઇન્દ દાખલ થયો, બેંકમાં જમા થયો કે નહીં એ બાબતમાં આપણે ખરા કે નહીં?
હા,
તો આપણે મકાન રૂપ એમ જગતરૂપ, આ જીવ જગતરૂપ જે જીવે છે ને વળગે છે. દેખ જ ભૂલી જ્ઞાની કે છે કે આ હા હા આને જગત સાથે નું જ્યાં જોવે તો કે ભાઈ તારું કામ એ છે કે આખા જગતને પ્રકાશે આ આત્માઓ જ્ઞાન થઈ, છતાં જગતરૂપ દ્રવ્યરૂપ થતા નથી. ભગવાન અન્ય સ્વરૂપે દ્રવ્ય રૂપે થતા નથી, એવા સ્વરૂપવાળા આત્માને તું પરમાત્મા જાણ. સાહેબ મારે પરમાત્મા ગોતવો છે. કયો પરમાત્મા? તો કે જે જગતમાં હોવા છતાં જગતરૂપ ન થાય, એમ સંસારમાં રહેવા છતાં જે સંસારરૂપ થતો આ પરમાત્મા. તો કે જ્ઞાની ને પરમાત્મામાં તું ભેદ નહીં કર. શું કામ ભેદ ન કરવો? કે જ્ઞાની સંસારમાં રહેવા છતાં સંસારરૂપ થતા નથી, આખા જગતને જાણવા છતાં જગતરૂપ થતા નથી. એમાં કાંઈ ફેરફાર થાય તો એને કાંઈ થાય? એને કશું જ ના થાય. આ જ્ઞાન એનું છે કે પરદ્રવ્ય છે. મારા સુખનું કારણ નથી, મારા હિતનું કારણ નથી, મારા મંગલનું કારણ નથી. મારું સુખ મારી પૂર્ણતામાં જ છે, મારા પોતાના સ્વરૂપમાં જ છે. હું મારામાં છું એ જ સુખી છું, મારાથી બહાર છું એટલે દુઃખ શરૂ થઈ ગયું. જ્ઞાની પરમાત્મા છે, એવાને તું પરમાત્મા જાણ. કયો? કે જે આખા જગતમાં હોવા છતાં, દ્રવ્યમાં હોવા છતાં દ્રવ્યરૂપ થતા નથી, જગતમાં હોવા છતાં જગતરૂપ થતા નથી, સંસારમાં રહેવા છતાં સંસારરૂપ થતા નથી, ધંધો કરવા છતાં ધંધારૂપ થતા નથી. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજી ઓળખા કે આ લાખોના વેપાર કરે છે, આની જાત વેપારીની નથી. શેની છે? જે વેપાર કરે છે એમાં વિતરાગ છે, અને જે વેપારનું લક્ષણ લેવું દેવું મારું કે તારું કરવું વધારવું ગ્રહણ કરવું છોડવું એ છે, નફો નુકસાન એ આનામાં ક્યાંય નથી, એક લક્ષણ નથી. તો વ્યવહારમાં બેઠા છતાં કૃપાળુદેવે પોતાનું ઓળખાણ આપ્યું 168માં પાઠમાં, કે ઓલા પૂછે કબીર પંથી સાધુઓ તમને પૂછે કે તમને કોણે મોકલા? તો કે અમને અમારા એવા ગુરુઓ મોકલા છે જે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. આ કોણે કીધું? પોતે જ પોતાનું સ્વરૂપ. નામ બામ આપશો નહીં, કેશો નહીં કાંઈ, અમારા બીજા કોઈ ગુણગાન કરશો નહીં, અમારી ભક્તિ કરશો નહીં. તમે ત્યાં જઈને તમે એની જ ભક્તિ કરજો, તમારે એની પાસેથી મેળવવું છે. પણ કદાચ પૂછે તો કહેજો કે જ્ઞાનાવતારે અમને મળ્યા છે, અને જે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે આ પરમાત્મા. આપણે પરમાત્માને જોવો છે, પરમાત્માને જોવો છે. જ્ઞાની કે છે કે તારું સ્વરૂપ જ પરમાત્માનું છે, પણ કેટલા રૂપમાં તું પરમાત્મા છો, કેટલી ડિગ્રી છું? જેટલી ડિગ્રી તું જેમાં છો એનાથી પર હો એટલા પ્રમાણમાં તું પરમાત્મા. અઘરું છે એ પૂર્ણતા અઘરું છે, ઇન પાર્ટ અઘરું નથી. સંબંધોને દેશે દેશે ત્યાગ કરી શકાય, એટલે જૈન દર્શનમાં આ વાત બહુ સરસ મૂકી છે કે સર્વસંગ પરિત્યાગ ન થાય તો દેશ પરિત્યાગ થાય કે નહીં, પ્રસંગે પ્રસંગનો પરિત્યાગ થાય કે નહીં, કોઈ એક વિશેષ કાર્યનો પરિત્યાગ થાય કે નહીં. તો કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે દેશે દેશે તું એનો ત્યાગ કર 572, અને એમાં ને એમાં તારી સંપૂર્ણ સર્વસંગ પરિત્યાગ એની મેળે નિષ્પન્ન થશે. આપણે વાત કરવી છે ત્યારે તો સર્વસંગની જ કરવી, કે તું પરમાત્મા તો સર્વસંગ છોડતો જ, પણ તું સર્વસંગ નથી છોડ્યો અને અંશે છોડીશ, અંશે રાગ દ્વેષથી મુક્ત થઈશ, તો તેટલા પ્રમાણમાં તારું પરમાત્મા પણ જાગે કે ન જાગે, તો એટલા પ્રમાણમાં એ આત્મા પરમાત્મા રૂપ થતો જાય છે ધીરે 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 કરતા. એટલે 14 ગુણ સ્થાનક આપ્યા કે ભાઈ એને આત્માની પ્રતીતિ થઈ, એ તો બીજના ચંદ્ર જેવો છે. પણ બીજનો ચંદ્ર આઠમ ને દિવસે વૃદ્ધિગત થઈને તો ધીરે ધીરે પૂર્ણતાએ એ તેરમા ગુણસ્થાનક પર જ્યારે મોહનો કણિયો પણ ક્ષય પામે ત્યારે પૂર્ણ જ્ઞાન પૂર્ણિમાના ચંદ્ર જેવું એનું જ્ઞાન નિરાવરણ બની જાય. પછી એના પૂર્ણ સ્વરૂપને આવરણ કરનાર કોઈ તત્વ રહે એ જગતમાં જ હોવા છતાં જગતનું એક પણ તત્વ એને આવરણ કરી શકે નહીં. પણ ધીરે ધીરે એને એ તૈયાર થયો છે, એને અંશે અંશે બધું છોડ્યું છે. વ્રત, નિયમ, પછખાણ, પ્રત્યાખ્યાન આ શું છે? અંશે અંશે આ ત્યાગ કરવાથી આત્મતત્વની શુદ્ધતા થાય. તો મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ. નિર્ગ્રંથનો માર્ગ છે પણ એ નિર્ગ્રંથતા અમે તો તને દેશે દેશે સમયે સમયે પ્રસંગે પ્રસંગે પ્રકારે પ્રકારે સમજાવી છે કે સંસારમાં જેટલા સંગ પ્રસંગ પ્રકાર જેટલા ઉત્પન્ન થાય એની અંદર તું તારી જાતને વિરમજે અને એનાથી પર થજે. એ પ્રસંગને તું જાણજે પણ એ મય થતો નહીં. બસ તો એટલા પ્રમાણમાં તે શુદ્ધિ પ્રાપ્ત કરી, એટલા પ્રમાણમાં તું એનો ભોગતા ન થયો, જ્ઞાતા થયો, એટલે એના કારણે કોઈ નવું બંધ થયું નહીં. તો અંશે નિર્જરા થઈ, એની અંશે નિર્જરા થઈ. પણ ભોગતા થયો તોય કર્મ તો એનો સમય આવે એટલે જવાનું જ હતું, એને કીધું અકામ નિર્જરા. પણ આ સકામ નિર્જરા છે કે તારો પ્રયત્ન છે કે એમાં ભળવું નથી, એને સુખદ માનવું નથી, એને દુઃખ હોય તો દુઃખદ પણ માનવું, એવા કોઈ ભાવ કરવા નથી રાગ દ્વેષના, એવી પરિણતિ કરવી નથી. પણ સંભાવની પરિણતિ કરવી છે, ઉદાસીનતાની કરવી છે, વૈરાગ્યની કરવી છે. બસ આ તારી શુદ્ધતાની પ્રક્રિયા છે અને એ શુદ્ધતા એક જ પ્રસંગને તું કાઢતો જા, જેટલા નીકળે એટલા. જીવનમાં 100 પ્રસંગ આવે તો 100માંથી 25 તો તું કંઈક એનો શુદ્ધ કર. આમ જીવ કલ્યાણના માર્ગે આગળ વધી શકે છે. એટલે કે છે હે પ્રભાકર ભટ્ટ, આપણને ભૂલી ન જાય એટલે યાદ કરજે, આપણે બધા પ્રભાકર બેઠા છીએ. સરસ શૈલી સરસ છે. હે પ્રભાકર ભટ્ટ એટલે બધાએ શું વિચારવું? આ મેં જ પ્રશ્ન કર્યો તને કે પ્રભુ પરમાત્માનું સ્વરૂપ સમજાવો. હે પ્રભાકર ભટ્ટ, વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને ઉપરોક્ત પરમાત્માની ભાવના કર. હે પ્રભાકર, તારે પરમાત્મા જોઈ છે તો તને કહી છે કે આમ કર, શું કર? નિર્વિકલ્પ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ, રાગ રહિત અને ઉપરોક્ત પરમાત્માની ભાવના કર. કેવળ જ્ઞાનાદિ વ્યક્તિરૂપ કાર્ય, કેવળ જ્ઞાન પ્રગટ થાય, આત્મા શુદ્ધાત્મા થાય એને સમયસર કહેવાય. એનું કારણ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ પોતાના ભાવ જ છે. તારા ભાવ જેટલા વિતરાગી થશે એટલા જ એ પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરાવે. માટે નિજ ભાવ જ મોક્ષનું કારણ છે. તારા જેટલા ભાવ નિજ ભાવ એ સિવાય મોક્ષનું કારણ. મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પર શુદ્ધતા નહીં. નિજ શુદ્ધતા પર નહીં, પર થકી પરથી નિજની શુદ્ધતા. આ પર છે મને મલિન કરે છે, પરનો સંગ મને દૂષિત કરે છે, પરનો સંગ મને મોહ કરાવે છે, વ્યામોહ કરાવે છે. એનાથી છૂટવું સમજીને વિચારપૂર્વક જ્ઞાનીના બોધનો આશ્રય લઈને અવલંબન લઈને આ યોગ છે, આલંબન યોગ. યોગના હરિભદ્રશ્રીએ 5 પ્રકાર કયા, એની અંદર સૂત્ર અર્થ પછી એ ઉચ્ચાર એ બધું કરીને છેલ્લે 4 આલંબન ને 5 અનાલંબન. પણ અનાલંબન તો પછી થાય, આલંબનથી 13 ગુણસ્થાનક સુધી પહોંચી જાય અને પછી જીવ કેવો થાય? અનાલંબન, નિરાલંબન. તો આ એની યોગની શ્રેણી છે. પણ પેલી છેલ્લી શ્રેણી પેલી હંમેશા પ્રગટ થાય ક્રમશ. હા, જો સ્પીડ હોય તો જલ્દી થાય. બસ આ વસ્તુને લક્ષમાં લઈને ફરીથી પ્રભાકર ભટ્ટ રૂપે આપણે બધા નિર્વિકલ્પ સમાધિની જેટલું બને તેટલું અંશે અંશે, દેશે દેશે, પ્રસંગે પ્રસંગે, પ્રકારે પ્રકારે, સંસારના સંઘની અંદર સાથે રહેવા છતાં એનાથી પર થઈએ એવી નિજ ભાવની ઉપાસના કરીએ, એ જ વિશેષ અવસર છે.